તારીખ 28/4/1993 એક ગુણમાં અનંત ગુણનું રૂપ વિષય ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 122
પર્યાય ત્રણે સાધ્ય છે. એક ગુણમાં દ્રોહ ગુણ અને પર્યાય ગુણ તો ગુણ છે, પણ ગુણને દ્રવ્યના દ્રષ્ટિકોણથી પણ જોઈ શકાય છે. દ્રવ્ય પ્રધાનતાથી પણ ગુણની પરિભાષા આવે છે, ગુણ પ્રધાનતાથી પણ ગુણની પરિભાષા આવે છે, અને પર્યાય પ્રધાનતાથી પણ ગુણની પરિભાષા કે વ્યાખ્યા હોય છે. એ જે ત્રણ પ્રકારની વ્યાખ્યાઓ થાય છે એની પાછળ તે પ્રકારે જોવાનું દ્રષ્ટિકોણ સાચ્ય કરવાની વાત છે. જ્ઞાનમાં ઉદ્દેશ ધારણ કરવો અને આ એક કાર્ય પદ્ધતિમાં અને સમજણ કરવામાં એક મહત્વપૂર્ણ અંગ છે. વસ્તુનું યથાર્થ જ્ઞાન કરવામાં આ દ્રષ્ટિકોણ હોય તો ઘણી તકલીફ ઊભી થાય એવી પરિસ્થિતિ બની છે. કેમ કે અનાદિથી ભેદવાસનાને લીધે જીવને સમજવાની ભેદ પ્રધાન કાર્ય પદ્ધતિ છે. એ ભેદોને શાસ્ત્રની અંદર પણ ભેદો પ્રભેદો એનું પ્રતિપાદન ઘણા ઘણા વિસ્તારથી અતિ વિસ્તારથી છે, તો પણ અભેદને ગ્રહણ કરાવવાનો અભેદને સમજાવવાનો આશય રહેલો છે. આશય અભેદને સમજાવવો છે અને એ અભેદને સમજાવવા માટે આ એક વિશિષ્ટ અથવા કોઈ ખાસ પ્રકારની સમજણ કરવાની પદ્ધતિ છે જે આપણે વિવિક્ષા છત્રીસમાં વાત લીધી છે. એવો જ એક વિષય છે અહીંયા કે ગુણને ગુણ દ્રષ્ટિએ જોવો, ગુણને દ્રવ દ્રષ્ટિએ જોવો, પર્યાય દ્રષ્ટિએ જો. ત્રણેમાં આવે, દ્રવ્યને દ્રવ દ્રષ્ટિએ જો, દ્રવ્યને ગુણની દ્રષ્ટિએ જો, અને દ્રવ્યને પર્યાયની દ્રષ્ટિએ જો. એવી જ રીતે પર્યાયને દ્રવ દ્રષ્ટિએ જોવી, પર્યાયને ગુણ દ્રષ્ટિએ સ્વભાવ દ્રષ્ટિએ જોવી, અને પર્યાયને પર્યાય દ્રષ્ટિએ જોવી. આ ત્રણેયમાં આ પ્રકારના 9 ભંગ ભેદ છે. હવે એમાં પરમાર્થ શું સદાય છે? મૂળ મુદ્દો તો એ છે, આપણો જે મતલબ છે એ તો પરમાર્થના પારમાર્થિક લાભ માટેનો છે. તો હમણાં જે આપણે 2 દિવસ ચર્ચા ચાલે છે આત્માને ઓળખવાની, આત્માનું ભાવવાસન કરવાની, એ જે સમ્યક દર્શનનું એક અનન્ય અને મહત્વપૂર્ણ કારણ છે, તો ત્યાં લક્ષણ છે એ પ્રગટ પર્યાયમાં છે. પણ એ પર્યાયમાં વ્યક્ત પર્યાયમાં સ્વભાવ અંશ ખુલ્લો છે, ત્યાં એની ગુણ દ્રષ્ટિથી સ્વભાવ દ્રષ્ટિથી જોવાની એક કાર્ય પદ્ધતિ અથવા દ્રષ્ટિકોણ અપનાવવાનો છે, અથવા એને દ્રવ દ્રષ્ટિથી પણ જોતા શીખવું જોઈએ. એ લક્ષણને દ્રવ દ્રષ્ટિથી જોતા શીખવું જોઈએ અને આચાર્ય મહારાજનો પણ ત્યાં એ હેતુ છે. ત્યાં પર્યાયમાં રહેલા લક્ષણને પર્યાય દ્રષ્ટિથી તે બતાવવા ચાહતા નથી, ઈચ્છતા નથી, એમનો હેતુ એવો નથી એ વિષય સ્પષ્ટ થાય છે. જયારે પ્રકરણો મૂક્યું છે તો એ વિષય સ્પષ્ટ વધારે સ્પષ્ટ થાય છે એવું આચાર્ય મહારાજ નું પોતાનું વચન છે. પ્રશ્ન એમ ઉઠાવ્યો છે કે કયું તે લક્ષ્ય છે કે જે જ્ઞાન ની પ્રસિદ્ધિ વડે તેનાથી ભિન્ન પ્રસિદ્ધ થાય છે. કેમ કે એ જે લક્ષ્ય છે એ તો દ્રવ સ્વભાવ છે, દ્રવનું લક્ષ્ય કરવું છે, સ્વભાવ દ્રવ અથવા સ્વભાવનું લક્ષ્ય કરાવવું છે. અને જ્ઞાન ની પ્રસિદ્ધિ વડે તમે એનું લક્ષ્ય કરાવો છો તો આમાં એવો એક ભાસ આવે છે કે એનાથી એ ભિન્ન છે, લક્ષણ થી લક્ષ્ય ભિન્ન છે. આવો એક અહીંયા ભાસ આવે છે અને આ એક સમસ્યા ઉભી થાય છે. ત્યારે એનો ઉત્તર આપે છે કે જ્ઞાન થી ભિન્ન લક્ષ્ય નથી. હવે ત્યાં જ્ઞાન તો પર્યાય છે, યોગ છે લક્ષણ, છતાં એનાથી લક્ષ્ય ભિન્ન નથી એમ કે છે. પોતે કારણ આપે છે આચાર્ય મહારાજ, કારણ કે જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે, જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે. જ્ઞાન આત્મનો હો દ્રવ્યત્વેન અભેદાત, આત્મ સંસ્કૃત કર્યું છે. જ્ઞાન અને આત્માની વચ્ચે જો દ્રવ્યપણે જોવામાં આવે, દ્રવ દ્રષ્ટિથી જોવામાં આવે તો એને અમે દ્રવ્યપણે જોઈએ છીએ અને અભેદ જોઈએ છીએ દ્રવ્યથી. એટલે અહીંયા અમે પર્યાયને દ્રવ્યપણે જોઈએ છીએ, પર્યાયને પર્યાયપણે નથી જોતા એમ કે છે. આ એક પદ્ધતિ છે જ્ઞાન કરવાની, આ એક પદ્ધતિ છે. એ પ્રકરણ દીપચંદજી સાહેબ શરૂ કરે છે આ પ્રકરણ ની અંદર.
લક્ષણ થી લક્ષ્ય ભિન્ન નથી એમ કહો.
હા, લક્ષણ થી લક્ષ્ય ભિન્ન નથી એમ કહેવા માંગે છે. પણ આમ તો ભિન્ન દેખાય છે તો કે દ્રષ્ટિકોણ બદલાય તો દ્રવ પણ એ જોવાય, લક્ષણ ને પર્યાય પણ એનો જો પણ દ્રવ પણ એ જોવાય એમ કહે છે. તમે અભિને દેખાશે નહીં દેખાય, એટલા માટે કાલે આપણે થોડી વિશેષ ચર્ચા એ પણ ચાલે કે જો મૂળ પરમ તત્વ જે છે આત્માનું એ કેવળ દ્રવ્ય રૂપે હોત તો પર્યાયમાં લક્ષણ થી એની પ્રાપ્તિ ન થતી. દ્રવ્ય તો નિત્ય છે અને જો એ નિત્ય જ હોત, પણ એ નિત્ય જ હોત તો અનિત્ય એવા ઉપયોગમાં પર્યાયમાં એની પ્રાપ્તિ ન થાય. જો તે કેવળ પર્યાય રૂપે અનિત્ય હોત તો દ્રવ દ્રષ્ટિ ન થાય, એનાથી દ્રવ સ્વભાવ ઓળખાત નહીં. અને માટે પંચાધ્યાયીકારે એમ કહ્યું કે અનુભય સ્વરૂપ છે, ન તો નિત્ય છે ન તો અનિત્ય છે, અનુભય સ્વરૂપ છે. ઉભય સ્વરૂપ પણ નથી, પ્રમાણ નો વિષય થાય છે. અહીંયા દ્રષ્ટિ નો વિષય પકડાવો છે, નિશ્ચય નો વિષય પકડાવો છે. ત્યાં પંચાયત એમાં નિશ્ચય ની વ્યાખ્યા ચાલે છે કે નિશ્ચય સ્વરૂપ શું તો કે અનુભય સ્વરૂપ, ઉભય સ્વરૂપ નહીં. કેમ કે ઉભય સ્વરૂપ પ્રમાણ નો વિષય છે, નિત્યાનિત્યનું ઉત્પન્ન જ્ઞાન તો પ્રમાણ નો વિષય માનો. નિશ્ચય ના વિષયનો બહુ પ્રકરણ ચાલ્યું છે ત્યાં, નિત્યપણ વ્યવહારનો વિષય, નિત્યપણ પણ વ્યવહારનો વિષય અને અનુભવ સ્વરૂપ તે નિશ્ચય. એમ પ્રકરણ જોવું બહુ સારું. સૂર્યદાસ તો બહુ સૂક્ષ્મ છે સિદ્ધાંત નો ગ્રંથ. કોઈ ભેદ ન જોવા એમ કહેવાનું અર્થ છે, અનુભવ કઈ નહીં, કોઈ પ્રકારનો ભેદ ન જોવો એમ.
જેવું છે ભેદ ન જોવા એમ નહીં, નિર્ભેદ છે અને નિર્ભેદ જોવું છે એમ કહેવું છે.
જેવું છે
જેવું છે એવું, એટલે કે નિર્ભેદ છે તેને નિર્ભેદ જોવું, નિત્ય અનિત્ય અભેદ છે એમ જોવું એમ એથી નિર્ભેદ છે. અનાદિ સે જીવ પર્યાય બુદ્ધિ હોને સે પર્યાય મુંડે હૈ. ઓર જો આત્મ સ્વરૂપ હૈ, મૂળ સ્વરૂપ હૈ, વો પર્યાયત્ર સે પાર હૈ, તો પ્રમત ઓર અપ્રમત દોનો પર્યાયત્વ મેં સમાવેશ હોતા હૈ. પ્રમત ભાવ વો પર્યાય રૂપ હૈ, અપ્રમત ભાવ વો પર્યાય રૂપ હૈ, તો મેં ઇસે પાર હું, મેં ઇસે પાર હું એસા બોલના હૈ. પર્યાય મેં પર્યાય રૂપ સે નહીં આયા દ્રવ્ય, જો સ્વભાવ હૈ વો દ્રવ્ય રૂપ સે આયા, અપને સ્વરૂપ સે આયા, દ્રવ્ય કા ભેદ ભી નહીં હૈ. બહુ શૈલી કરી છે અને એક નિશ્ચયનું પ્રકરણ છે એ બહુ સારું છે.
આપણે આ જે વાત કરી આમાં ક્યાંથી કાયદો આવે? આપણે જે અત્યારે વાત કરી આમાંથી ક્યાંથી નીકળે છે દ્રષ્ટિ? આપણે જે અત્યારે વાત થઈ એ આમાં ક્યાંથી નીકળે?
કેને આ એક એક ગુણમાં દ્રવગુણ કરીએ ત્રણે ને સાધીએ છીએ શરૂ કરીએ છીએ. પેરેગ્રાફ આપણે થઈ ગયા, બીજા પેરેગ્રાફને પહેરી લીધી છે. એક એક ગુણમાં દ્વિગુણ પર્યાય ત્રણેયને સાધીએ છીએ. શું તો આપણે ગુણની વાત અમે શરૂ કરી છે, આપણે એનો વિસ્તાર કરીએ તો કે દ્રવ્યમાં પણ દ્વિગુણ પર્યાય સાધી શકાય, પર્યાયમાં પણ દ્વિગુણ પર્યાય સાધી શકાય, ગુણમાં પણ દ્વિગુણ પર્યાય સાધી શકાય. જોવાનો દ્રષ્ટિકોણ હોવો જોઈએ. શું અવયવીપણું હોવાને લીધે ઝાડની ડાળીમાં વૃક્ષત્વ તો સાધી શકાય નહીં. ભલે વૃક્ષ આખું છે ને ડાળી એનું એક અવયવ છે, પણ વૃક્ષત્વ તો સાધી શકાય કે નહીં એમ કહેવું છે. પર્યાય ને દ્રવ્ય થી અભેદ જોવું એમ અહીંયા નથી, અહીંયા પર્યાય ને દ્રવ્ય દ્રષ્ટિએ જોવી છે. પર્યાય માં પર્યાય ને દ્રવ્ય પણે જોવું છે, પર્યાય ને દ્રવ્યાર્થિક નેથી જોવે છે, પર્યાય ને પર્યાયાર્થિક નેથી તો જોવાય, પણ પર્યાય ને દ્રવ્યાર્થિક નેથી જોવે છે. દ્રવ્ય ને દ્રવ્યાર્થિક નેથી પણ જોવાય અને દ્રવ્યને પર્યાયાર્થિક નહીંથી પણ જોવાય એમ કે બોલું મંદિર સાહેબે કહ્યું. જ્યાં નિશ્ચયાભાસનું પ્રકરણ સાતમું થયું ત્યારે નિશ્ચયાભાસી પર્યાયને સ્વીકારતો નથી, એકલા નિશ્ચય દ્રવ્યને સમજ્યા વગર કલ્પના કરીને મુખ્ય કરે જાય છે, કલ્પના કરે છે એને કે દ્રવ્ય કંઈ સમજાયું નથી. પણ એને રોગ જોઈ લીધો ભગવાનજી સાહેબે, નિશ્ચયા ભાષાનો રોગ જોઈ લીધો. કારણ રોગ શું છે કે પર્યાય માનતો નથી. તો એને એમ કહ્યું કે અનાદિ અનંત પર્યાય નો પિંડ તે દ્રવ્ય છે. દ્રવ્યને શું પરિભાષા કરી? અનાદિ અનંત પર્યાય નો પિંડ તે દ્રવ્ય છે. એક પર્યાય નથી માનતો અને દ્રવ્ય દ્રવ્ય કૂટતો ફરે છો. હું કહું છું કે તેને તું જેને દ્રવ્ય કહે છે ને એ એટલે પર્યાય નો જ પિંડ છે. બોલ હવે શું તારે કેવું છે? એક પર્યાય તો માપતો નથી, હું તો અનંત અનંત કાળના દ્રવ્ય પર્યાય નો પિંડ કહું છું. અનંત પર્યાય નો પિંડ છે તે દ્રવ્ય પર્યાય દર્શાવ્યું ત્યાં. વિશિષ્ટ જ્ઞાન નો દ્રષ્ટિકોણ છે અને એ વગર યથાર્થ જેવું વસ્તુનું સ્વરૂપ છે, જેવું વસ્તુનું બંધારણ છે, એવું સંવિધાન કહીએ આપણે, જેમ કે ભારતનું સંવિધાન બંધારણ કોન્સ્ટિટ્યુશન આ જાતનું છે, અમારી ભાગીદારી નું બંધારણ આ જાતનું છે, વસ્તુનું બંધારણ સાયન્ટિફિક કોન્સ્ટિટ્યુશન જેવું છે, પદાર્થ જેમ કે આપણે ભાવ ભાષણ નો વિષય લઈએ તો લક્ષણ તો ઉપયોગમાં છે, જ્ઞાનના પર્યાયમાં છે, પણ ત્યાં પર્યાયત્વ નું ગ્રહણ નથી, ત્યાં સ્વભાવ નું ગ્રહણ. અને તેથી આખો આખો સ્વભાવ પહેચાન ઓળખાણ થઈ જાય છે, તો એક દ્રષ્ટિકોણ પણ કામ કરે છે. એવી રીતે બધામાં ત્રણેયમાં એ લાગુ પડે છે, એ દ્રષ્ટિકોણ અપનાવવાનું ત્રણેયમાં લાગુ પડે છે, અને પ્રયોજન સાધવા માટે ત્રણેયનો જુદો જુદો ઉપયોગ છે. કેમ કે આ તો બધા નયો જ છે, દ્રષ્ટિકોણ એટલે નયો છે, એટલે બધા નયોનો સરવાળો એ છે કે એ પોતાના પ્રત્યે અંતર્મુખ દોરી જવું, સ્વરૂપ પ્રત્યે દોરી જવું, એ બધા નયનો પ્રયોજન છે. ગૌણ મુખ્ય માં શું છે કે એક સાથે અનેક પ્રયોગ જ્ઞાનમાં રહેવા છતાં, એક સાથે અનેક પ્રયોગનું જ્ઞાન રહેવા છતાં પ્રયોજન વશ કોઈ એક જ્ઞેયની મુખ્ય કરવી, જેમાં પ્રયોજન સાધવા માટે કોઈ એક જ્ઞેયની મુખ્યતા કરવી, બાકી બાકીનું ગૌણપણે જ્ઞાન રહેજો, બાકીના જ્ઞેયનું ગૌણપણે જ્ઞાન રહેજો, એને મુખ્યત્વ કહીએ છીએ. અથવા અનેક જ્ઞેયો જ્ઞાનની સામે હોવા છતાં પણ પ્રયોજન વશ અથવા પ્રયોજનની સિદ્ધિ અર્થે કોઈ એક જ્ઞેય ઉપર વજન દેવું અને બાકી જણાતો હોય તો પણ વજન ઉઠાવી દેવું, ભાર દેવો, વજન દેવું, જોર દેવું, મુખ્યતા કરવી, એ એક અર્થ એનું નામ મુખ્ય ભાવ છે. એમ છે કે આ શ્રુત જ્ઞાન ની અંદર આ પ્રકારની શ્રુત જ્ઞાન ની પ્રવૃત્તિ છે, મુખ્ય ભાવ કરવાની શ્રુત જ્ઞાન ની આ પ્રકારની પ્રવૃત્તિ છે. જ્ઞાની છે જેને સમ્યક શ્રુત જ્ઞાન વર્તે છે, ભાવ શ્રુત જ્ઞાની જે જ્ઞાની છે એને સમ્યક શ્રુત જ્ઞાન વર્તે છે, તો એ અનેકવિધ પ્રકારે પોતાના ઉદયની પ્રવૃત્તિમાં પણ પ્રવર્તતા પ્રત્યક્ષ જોવામાં આવે છે, આનું કારણ એનું કારણ એ છે કે એની પરિણતિ ઉલટી ચાલે છે, ઉપયોગ નિષ્ફળ જાય છે. ઉપયોગમાં એમ ભાવ વર્તે છે કે હું આત્મા છું, હું જ્ઞાયક છું, હું પૂર્ણાનંદ સ્વરૂપ છું, એક અભેદ સ્વરૂપ છું, અને પરિણતિમાં હું શરીર રૂપ છું, હું રાગ રૂપ છું, એમ ચાલે છે. પરિણતિ ઉલટી ચાલે છે. જેથી ઉપયોગ બળવાન થશે તેથી પરિણતિ પલટાઈ જશે. જેથી એ પ્રયાસ કરતા કરતા એ મુમુક્ષુ જીવ શુદ્ધ ઉપયોગ વાળો છે, એટલે એ સ્વવિકલ્પ દશામાં અન્ય નો ઉપયોગ કરશે તો પરિણતિ આત્માની રહેશે. એટલે એમાં શું છે કે બળવાન છે એ મેજર ફોર્સ પ્રિવેલ્સ જેવી વાત છે, જેનું જોર વધારે બળિયાના બે ભાગ, જેનું જોર વધારે એ મુખ્ય રહે અને જેનું જોર ઓછું એ ગમ. આમ સામાન્યપણે પરિણતિ નું બળ વધારે છે, નાની લડાઈ લડે છે. પંચેન્દ્રિયની હિંસા થાય ને લડાઈમાં, લડે તો પંચેન્દ્રિયની, માણસની સામે હિંસા થાય ને કે બીજું કઈ થાય, યુદ્ધ કરે છે. ચક્રવર્તીઓ છે, રામચંદ્રજીએ રાવણ સાથે યુદ્ધ કર્યું, છતાં એની પરિણતિ એટલું કામ કરે છે એને અબંધ પરિણામી ગણ્યા છે. લડાઈના મેદાનમાં એ ઉભા નથી, એ આત્મામાં ઉભા છે એમ ગુરુદેવ કહેતા હતા. નાની લડાઈના મેદાનમાં નથી ઉભા, નાની એના આત્મામાં ઉભા છે એ વખતે પણ એમ કે છે. ધ્યાન કરે છે ત્યારે નહીં, એ વખતે એમ કે છે. અખંડ ને સાધે, હા, અખંડ ને સાધતા નથી, અખંડ સાધે છે. તો બધા જ્ઞાની નો અભિપ્રાય કરે પરિણતિ નું બળવાન પણ દેખાડવું છે, અને એ માનસિક વ્યાપાર નથી, કેવળ માનસિક વ્યાપાર. ઉપયોગનું મુખ્ય ગુણ બીજી વાત છે, અને ઉપયોગ અને પરિણતિ થઈને મુખ્ય ગુણ એ બીજી વાત છે. મુખ્ય ગુણ ના બે ભેદ છે પાછળ. ઉપયોગનું મુખ્ય ગુણ છે એ ટેમ્પરરી મુખ્ય ગુણ છે, ઉપયોગ પરિણતિ નું મુખ્ય ગુણ પણ છે એ પરમેનન્ટ મુખ્ય ગુણ પણ છે. પરિણતિમાં તો બધા ગુણોનું પરિણામ છે, સર્વગુણ સમ્યક્ત છે. એ તો શ્રદ્ધા આખે આખી પરિણમી છે જ્ઞાની ને, જ્ઞાન માં લબ્ધનો પર્યાય છે, અને ચારિત્રની પણ પરિણતિ છે, સુખની પણ પરિણતિ છે, પુરુષાર્થની પણ પરિણતિ છે, અનંત ગુણોના પર્યાયને પરિણતિ કહેવામાં આવે છે. અનંત ગુણોનું કાર્ય છે જ્ઞાનની અપેક્ષાએ લબ્ધરૂપ, જ્ઞાનની અપેક્ષાએ લબ્ધરૂપ છે. પણ લબ્ધરૂપ હોવા છતાં બળવાન એનું, બળવાન પણ એનું છે અને મુખ્ય પણ એનું છે.
પરિણામે છે
કે હવે જરા વધારે ઝીણવટથી એનો વિચાર કરીએ તો મારી કાંઈથી જોઈએ તો શ્રદ્ધા ગુણ છે ને એ પૂરી શક્તિથી પરિણમે છે. પૂરી શક્તિ એટલે કેટલી? કે અનંત શક્તિ. એટલે દંશન ભૂલો તમને કયો છે, દંશન ભૂલો તમને છે જે જે કુલકુલ આચાર્યનું જે સૂત્ર છે એમાં બહુ જ ગંભીરતા છે. એમાંથી જેટલું કાઢવું એટલું નીકળે એવું છે, એટલી બધી એમાં ગંભીરતા છે. શું તો એ જે અનંત શક્તિથી જે દર્શન ગુણ પરિણમી રહ્યો છે એની સામે જે બીજા બીજા પણ જે જ્ઞેયોનું લબ્ધ થાય છે એનું બળ કેટલું નથી હતું. આ અનંત શક્તિથી પરિણમી થયો છે. જે પરિણતિ સાથે શ્રદ્ધાગુણ છે એમાં એનું અનંત સામર્થ્ય છે. એની પાસે આ બીજા શું કામ કરે એ તો
શક્તિ બહુ ઓછી
હે
એનું
કામ જ પૂરી શક્તિ થી પરિણમવાનું છે. ઉલટી પડે તો ઊંધી પડે તો એટલે ને સૂંધી પડે તો એટલે બીજી રીતે પરિણમી જ ન શકે.
પરિણતિ
બળવાન છે. કોણ જો ઉપયોગ બળવાન છે બાકી પરિણતિ ને પણ ચાલી નાખે આટલી અપેક્ષા છે. બળવાન ઉપયોગ થયો એટલે પછી ત્યાર પછી જે પરિણતિ ચાલુ રહી એ શુદ્ધ પરિણતિ થઈ ગઈ. અને પછી અશુદ્ધ પરિણતિ નથી કહેવાતી, એને શુદ્ધ પરિણતિ કહેવામાં આવે છે. કેમ કે એ ઉપયોગ પરિણતિ અશુદ્ધ પરિણતિ ને પલટાવી નાખે. આખું લબ્ધ પલટાણું. આમાં શું છે કે સો ગાય ની ના ટોળામાં એક ભેંસ ઉભી હોય તો ટોળું ગાય નું જ કહેવાય. શુદ્ધતાની એમાં પ્રધાનતા છે. પછી અલ્પ શુદ્ધિ હોય ને ગણાય નહીં.
આજે પૂર્વ જન્મ નું સ્મરણ થાય છે.
પ્રકરણ શરૂ કરતી વખતે એક વાત બહુ મહત્વપૂર્ણ લખાણી છે. આત્માની અનંત શક્તિઓ માયની એક મુખ્ય શક્તિ જ્ઞાન છે. આ શક્તિની એટલે જ્ઞાન શક્તિની વ્યક્તિઓ અનેક વિધ પ્રકારે વિભિન્ન અવસ્થાઓમાં પ્રગટતી હોય છે. એટલે કોઈ એક વાત પકડી એટલે આપણે જ્ઞાનને સમજી લીધું છે એમ નથી. બહુ આની અંદર એટલી બધી વિભિન્નતા અને વિવિધતા છે અને એટલી બધી વાતો છે. શું આટલું આઠ પાનાનું પ્રકરણ લખ્યું છે એમાં બધી મોટી મોટી જ વાતો લખી છે. સૂક્ષ્મ વાતો પછી ઘણી છે એની
અંદર. કમ્પ્યુટરમાં સ્ટોરેજ છે અને પછી રિકોલ
પછી સંગ્રહ છે બધો. લબ્ધ નો અર્થ જ પ્રાપ્તિ છે. લબ્ધ નો અર્થ સીધો એનો બીજો અર્થ કરો અધર વર્ડ લ્યો
પ્રાપ્ત
છે. જ્ઞાન ને વિષય થયું એને પ્રત્યભિ જ્ઞાન કહે છે. એ દ્રવ્યત્વ ને કારણે છે, નિત્યત્વ ને કારણે છે.
લબ્ધ
નો ઉપયોગ પણ થાય છે. બળવાન પણ એનું રહે છે, તે ઉપયોગ ને ફેલ કરે છે, તે
લક્ષ સ્વરૂપ છે એની મુખ્યતા છે.
મારા ઘરે આવીને તમે જે શાક ખાધું હોય તમને યાદ આવે, હવારે શાક ખાધું હોય હાંજે ભૂલી ગયા છો. હવારે કયું શાક ખાધું પોતાને યાદ નથી આવતું. એ વખતે તમે 10 વર્ષ પહેલા તમે રાણા ઘરે આ શાક ખાધું તો યાદ કરતા હો. આ કેવો વિચિત્ર વિષય છે, કેવો સ્મૃતિ ની એક સ્પેશિયલ વાત છે. લબ્ધ ઉપયોગ ની એક સ્પેશિયલ વાત છે. એકબીજામાં ઢાળી ના દેવાય.
પરિણતિ ને લક્ષ્મી સાથે કનેક્શન છે, સ્મૃતિ વિસ્મૃતિ સાથે કોઈ કનેક્શન નથી. જેવી વખતે લક્ષ ને સ્મૃતિ અસ્મૃતિ ની અપેક્ષા નથી તો પછી પરિણતિ છે એને સીધો સંબંધ છે. કોઈ
લક્ષ પરિણતિ સાથે બહુ જ્ઞાન ની પર્યાયમાં ઘણી ઘણી વાતો છે. કેમ કે ત્યાં તો ઇન્દ્રિય જ્ઞાન નો સ્થૂળ ઉપયોગ કામ કરે છે અને અહિયાં તો અતિન્દ્રિય જ્ઞાન નો વિષય પણ પ્રતિપાદન કરેલો છે. એવી વાત ગુરુ ગમ્યતા થાકે અતિમતિ માન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખાન. એ વાત છે.
એક બાજુ અઘરો પણ છે, એક બાજુ સુગમ પણ છે. એક બાજુ અઘરો પણ છે, એક બાજુ સુગમ પણ છે.
તું બહુ બુદ્ધિ વાળો હો, ઘણી તારામાં બુદ્ધિ હોય તો થાકી જાય એવી આ વાત છે. કેમ કે આખર માં બુદ્ધિ સ્થૂળ પડે છે, બુદ્ધિ થી ઘણો સૂક્ષ્મ વિષય છે. વિચારરૂપ જે બુદ્ધિ છે એનાથી આ વિષય ઘણો સૂક્ષ્મ છે તો એમાં મોટા મોટા બુદ્ધિ વાળા થાકી જશે, મતિમાન થાકી જશે. પણ જે શ્રી ગુરુ છે ને એ તને શક્તિ વગાડે એમ તને જ્ઞાન કરાવશે, એ સુગમતાથી તને જ્ઞાન કરાવી દેશે. માટે અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખતા, સદગુરુ નો અવલંબન લીધે સુગમતા છે અને એ સુખ ની ખાણ છે. અંદર માં સુખ ની ખાણ પોતાનો આત્મા છે અને બહાર માં સુખ ની ખાણ શ્રી ગુરુ છે.
નિમિત્ત ની અપેક્ષા વધારે લેવી ઉપાદાન ની વધારે નિમિત્ત નો જોર વધારે કરવું તો ઉપાદાન નો જોર વધારે
કરવું જોર તો ઉપાદાન નો જ વધારે કરવું ઇનડાયરેક્ટલી ઉપાદાન ની મુખ્યતા છે. દેવ ગુરુ શાસ્ત્ર પંથ પરમેશ્વર સત્પુરુષ આદિ વિનય વિવેક આદર સત્તા બહુમાન વાત તો એક જ છે.
એનો ખુલાસો પણ શ્રી ગુરુ
ઘણા ગડબડ કરે છે. કા તમે બહુ સત્પુરુષ સત્પુરુષ ની વાત કરો છો તો નિમિત્તાધીન દ્રષ્ટિ નહીં થઈ જાય. તમે સમજ્યા જ નથી આ વાત. આમાં પણ ઉપાદાન ની શક્યતા થાય છે. ગુરુદેવ લીધું છે. ગુરુદેવ બધી વાતો પોતાના જ્ઞાન માં વિવેક પ્રગટ હોવાથી અરંતાદિક ને સંભાળીને નમસ્કાર કરે છે. પ્રવચન છે મોક્ષ માર્ગ પ્રકાશક ના પહેલા અધિકાર ઉપરના પ્રવચન માંથી આ બોલી લીધેલો છે કે પોતાના જ્ઞાનમાં વિવેક પ્રગટ હોવાથી અરંતાદિક ને સંભાળીને નમસ્કાર કરે છે. એ જ વાલા સગા છે. જેમ લગ્ન પ્રસંગમાં વાલા સગાને આમંત્રણ આપે છે એમ ધર્મમાં ઈષ્ટ એવા સિદ્ધો અર્યંતો જીનબિંબો એ વગેરેને યાદ કરીને નમસ્કાર કરવામાં આવે છે. એમના ઉપકારને ભૂલતા નથી. એમના ઉપકારને ભૂલતા નથી. ઉપકાર ભૂલે તો સજ્જનતામાંથી ગયો. આ પછી ધર્મનો તો સવાલ જ રહેતો નથી. અસજ્જનતામાં આવે ઉપકાર ભૂલે તો અસજ્જનતામાં આવે. અને ધર્મીપણું તો સજ્જનતાથી ઉપરનું સ્ટેજ છે. એમના ઉપકારને ભૂલતા નથી. કેટલાક જીવો સનાતન દિગંબર પરંપરાના શાસ્ત્રો વાંચીને કુળદેવાદીના નામથી ચલાવે છે. આ દુષ્પંથીમાં જે પૂછી ગયું હતું માટે તે અનંત સંસારી જીવો છે. કેમ કે એ ઉપકાર ભૂલી ગયા. એક પંચ પરમેશ્વરીઓનો ઉપકાર ભૂલી ગયા. જેને હવે હવે કે છે બુદ્ધાની વાત હવે આવે છે. આપણે જે ચર્ચા ચાલીએ ને જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી તેને આત્માનું મહાત્મ્ય તો આવતું જ નથી. જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી તેને આત્માનું મહાત્મ્ય તો આવતું જ નથી. કેમ કે જેને નિમિત્તનો વિવેક નથી કેમ કે એ તો સ્થૂળ વિષય છે નિમિત્તો અને આત્મા તો સૂક્ષ્મ વિષય છે. સ્થૂળ વિવેક જેની પાસે નથી એની પાસે સૂક્ષ્મ વિવેક ક્યાંથી હોય? તો સવાલ જ પેદા થયો. એક વચન કહે છે કે અહીંયા નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે. શું કહ્યું? આ કાનજી સ્વામી બોલે છે. લોકોએ કાનજી સ્વામીને બીજી રીતે ચિતર્યા છે કે કાનજી સ્વામી નિમિત્ત ને માનતા નથી. કાનજી સ્વામી નિમિત્ત ને માનતા નથી. કાનજી સ્વામી નું વચન કે નિમિત્ત નો વિવેક તે ખરેખર આત્મા નો વિવેક છે. ઇનડાયરેક્ટલી છે એટલે જ વાત છે. બાકી નિમિત્ત નો વિવેક તે આત્મા નો વિવેક છે. અહીંયા સ્વરૂપ દ્રષ્ટિ જેને થઈ છે તેને નિમિત્ત નો વિનય આવ્યા વિના રહેતો નથી. લોકો નિશ્ચયના ભાને ભૂલ્યા છે, એ નિમિત્તના વિવેકને ભૂલ્યા છે અને નિશ્ચયની મુખ્યતા કરે છે. એ નિશ્ચયનું બાનું પકડીને ભૂલેલા જીવો છે અને વ્યવહારને તે સમજતા નથી, તેથી તે નિશ્ચય અને વ્યવહાર બંનેમાં ભૂલેલા છે. શું કે છે, જ્ઞાન ગુણ છે, જે જ્ઞાન ગુણ છે તેનું જ્ઞાન રૂપ તો દ્રવ્ય છે, દ્રવ્ય જ્ઞાન સ્વરૂપે છે. જેને જ્ઞાન ગુણ છે એ દ્રવ્ય કેવું છે, જ્ઞાન સ્વરૂપે છે તો દ્રવ્ય જ્ઞાન આત્મા જ્ઞાન સ્વરૂપે છે, એ દ્રવ્યથી લીધું છે, દ્રવ્યથી જોયો ગુણ. અને તેનું જાણપણારૂપ લક્ષણ તે ગુણ છે, તેની પરિણતિ તે પર્યાય છે. તેનું જાણપણા લક્ષણ તે ગુણ છે એટલે ગુણ સક્રિય, અને તેની પરિણતિ તે પર્યાય છે. આકૃતિ તે વ્યંજન પર્યાય છે, અને એની જે બહારની આકૃતિ છે તે વ્યંજન પર્યાય છે, અને જાણવાનો ભાવ થયો તે અર્થ પર્યાય છે. એક અર્થ પર્યાય છે અને એક વ્યંજન પર્યાય છે. અહી કોઈ પ્રશ્ન કરે છે, એમાં શું કેવું છે, એ પ્રશ્ન ઉઠાવ્યું છે ત્યાં ભાષા એવી છે એટલે. પણ ગુણ તો ઘણા છે, પણ આનંદ છે એમાં જાણપણાનું લક્ષણ નથી. આનંદ પણ ગુણ છે, અસ્તિત્વ પણ ગુણ છે, અને જ્ઞાન પણ ગુણ છે. પણ જ્ઞાનમાં જાણપણું એવું લક્ષણ છે, ત્યારે આનંદમાં જાણપણું એવું લક્ષણ નથી, અસ્તિત્વમાં જાણપણું એવું લક્ષણ નથી. એમ એની આકૃતિ છે એટલે ક્ષેત્ર જે છે તે વ્યંજન પર્યાય છે. કેટલાક ક્ષેત્રમાં જે છે ક્ષેત્રની આકૃતિ તે વ્યંજન પર્યાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જે પરિણતિ તે પર્યાય છે, જ્ઞાન જ્ઞેયો વિશે પર્યાય વડે આવ્યું છે, જ્ઞાન જ્ઞેયો વિશે પર્યાય વડે આવ્યું છે તો પરિણતિ તો ન આવી, તો પર્યાય વડે જ્ઞાન જ્ઞેયોમાં કઈ રીતે આવ્યું, પ્રશ્ન ઉઠાવ્યો છે. પ્રશ્નકારે પોતાની સમજણ પ્રમાણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જે પરિણતિ તે પર્યાય છે અને જ્ઞાન જ્ઞેયો વિશે પર્યાય વડે આવ્યું એટલે એને શું પ્રશ્ન કર્યો. કે અહીંયા અવાજ થયો બહાર, તો જ્ઞાન ક્યાં ગયું, તો કે જ્ઞાન તો ત્યાં ગયું ગયું, ત્યાં તો પરિણતિ તો ન આવે ને, જ્ઞાન તો ત્યાં ગયું એમ કહીએ છીએ આપણે. આપણું જ્ઞાન ક્યાં ગયું, જ્યાં અવાજ થયો ત્યાં જ્ઞાન ગયું, ત્યાં પરિણતિ તો ત્યાં ના આવ્યું, તો પર્યાય વડે જ્ઞાન નિયમમાં કઈ રીતે આવ્યું. ફરી છે પ્રશ્ન સ્પષ્ટ કરીએ કે દૂરના ક્ષેત્રમાં એક ધડાકો થયો એટલે આપણો ઉપયોગ ત્યાં ગયો, જ્ઞાન ત્યાં ગયું. કોઈ પ્રશ્નકાર એમ કહે છે કે અહીંયા ક્રિયા તો અહીંયા ચાલી છે, અને આપણે એમ કહીએ છીએ કે જ્ઞાન નહીં માગ્યું ધડાકામાં ગયો, તો આ કઈ રીતે આ બધું બને છે, આ એમ પ્રશ્ન છે. ફરી માત્ર એટલા જ હવે સ્પષ્ટ થઈ જશે કે જે પરિણતિ છે પર્યાય છે, માન્યું તમે કીધું, હવે જ્ઞાન નિયમ વિશે પર્યાય વડે આવ્યું છે તો પર્યાય વડે જાય છે, તો પરિણતિ તો ન આવી, પરિણતિ તો અહીંયા થઈ છે, અને જ્ઞાન તો ક્યાં જ ગયું એમ કહી છે આપણે, આગમીઓ વિશે, તો પર્યાય વડે જ્ઞાન જીવોમાં કઈ રીતે આવ્યું, તો પ્રશ્ન ચોખ્ખો થાય છે. એવી રીતે પ્રશ્ન છે.
ક્ષેત્ર થી જ્ઞાન ત્યાં ગયું એમ
ક્ષેત્ર થી અથવા જ્ઞેય માં ગયું એમ કેમ
એટલે પોતાનું ક્ષેત્ર છોડી નથી આવ્યું એમ જ્ઞાન
નથી થાય એ વધારે સ્પષ્ટ સમજાવવા માટે ક્ષેત્ર લીધું બાકી પંચેન્દ્રિયમાં કોઈ પણ જ્ઞેય હોય પણ અહીંયા ક્ષેત્ર છે કે સાકર ગળી લાગે અથવા ઠંડી કે ગરમી પોતાને લાગે તો અહીંયા તો ઓલું ક્ષેત્ર નથી પણ એ જ્ઞેયમાં જ્ઞાન ગયું કે નહીં જેને પરપ્રવેશ ભાવ કહીએ ભ્રાંતિ શું થાય છે પરપ્રવેશ ભાવને ભ્રાંતિ થાય છે અવાજમાં જ્ઞાન ગયું શરીરમાં ઠંડી લાગે તો ત્યાં જ્ઞાન ગયું સાકર ગળી લાગે તો ત્યાં જ્ઞાન ગયું જ્ઞેયમાં જ્ઞાન છે બીજું પૂરું ક્ષેત્ર હોય એવું કઈ નહીં નજીકનું પણ ક્ષેત્ર હોય એટલે જ્ઞેય શબ્દ એમને વાપર્યો છે એમને ક્ષેત્ર શબ્દ નથી વાપર્યો તો પ્રશ્ન નહોતો સમજાણો એટલે ક્ષેત્રનો દ્રષ્ટાંત લીધો પછી પંચેન્દ્રિયના કોઈ વિષય લઈ લેવા દૂર ક્ષેત્ર હોય કે નજીક ક્ષેત્રમાં હોય હા એની સાથે કઈ સંબંધ નથી જ્ઞેય સાથે સંબંધ છે એટલે એમને જ્ઞેય શબ્દ વાપર્યો છે કે જ્ઞાન જ્ઞેયો વિશે તો પર્યાય વડે આવ્યું છે એટલે શું છે કે જ્ઞેયોમાં પ્રવેશ છે મારું જ્ઞાન અવલંબન કરે ભીતર મેં ચલા જતા હોય એસા લગતા પ્રવેશ હો જતા લગતા જૈસે મેને પ્રવેશ કર દિયા ગરમી આવી અપના બેડરૂમ એર કન્ડિશન હૈ તો જૈસે હમને રૂમ મેં પ્રવેશ કર લિયા જ્ઞાન સે ક્યાં હમ તો ઠંડ લગતી હૈ બહાર મેં ગરમી લગતી થી તો હમને ઠંડ મેં પ્રવેશ કર લિયા તો ક્યાં ગેર મેં હમને પ્રવેશ કર લિયા જો ઠંડા એટમોસફિયર હૈ ઉસમે ક્યાં હમારા પ્રવેશ હો ગયા હૈ ક્યાં પ્રવેશ તો નહીં હોતા લેકિન અનુભવ એસા ક્યાં તો અનુભવ પ્રકાશ મેં દીપચંદજી સાહેબ ને પર પ્રવેશ ભાવ કહા હૈ कि ये पर प्रवेश भाव रूप जो भ्रांति है वही स्वसंवेदन को रोकने वाली है स्वसंवेदन क्यों आविर्भूत नहीं होता है कि पर प्रवेश भाव के कारण वो शिरोभूत रह जाता है प्रतिबंधक है वेदन को प्रतिबंधक है
नुकसान
एकता बुद्धि तो है एकता बुद्धि तो बहुत सूक्ष्म है एकता बुद्धि में ऐसा है कि कुछ तीव्रता होंगे तो ही एकत्व होंगे ऐसा नहीं मंद कषाय में भी एकत्व रहता है जहां तक भिन्न दौपयोग से अपना एकाकार शुद्धात्मा का अनुभव नहीं करे यहाँ से व्यापक भाव रूप वैद्य वेदक भाव रूप प्रत्यक्ष भाव से तब तक आत्मा का विकल्प जो होता है उसमें भी एकत्व बुद्धि होती है इसके पहले अनुभव के पहले जो मैं एक हूँ न्यायक हूँ शुद्ध हूँ ऐसा सूक्ष्म विकल्प अंतर्जल पर जिसको बोलते हैं उसमें भी एकत्व होता है तो बहुत सूक्ष्म
तो ज्ञान देने के ज्ञान विद्युत पढ़ने के लिए प्रश्न है
પરિણામ તે રિઝલ્ટેડ પોઝિશન પણ ફરતી બદલતી ક્રિયા પરિણતિ એ ભાષાની અંદર અનુભવ અને અનુભૂતિ પરિણામ અને પરિણતિ જ્ઞાન અને જ્ઞપ્તિ અંદર ક્રિયાવાચક છે પાછળ જે તો લાગીને ઇકારાંત થાય છે એટલે તી 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 જે આવ્યા કરે છે એ બધી ક્રિયાવાચક શબ્દોની પદ્ધતિ છે વ્યાકરણની અંદર ચાલુ ક્રિયાને બતાવવી છે ત્યાં ચાલતી ક્રિયાને બતાવવી છે વર્તમાન ક્રિયા સૂચક એ શબ્દ છે બતાવે સમય સમય ઉત્પાદન 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 આખી પર્યાય નો થાય છે પર્યાય તો એક જ છે અને પલટાય છે આખે આખે પર્યાય જ પલટાય છે. આત્મા કરતા, આત્મા એક વસ્તુ છે એ કરતા, પર્યાય એનું કાર્ય અને પરિણતિ એની ક્રિયા એમ લીધું છે. કાર્ય એટલે ઓરિયન્ટેડ રિઝલ્ટ, પરિણામ જેને કહીએ આપણે. વસ્તુ ત્રય એક નામ, વસ્તુ બનાસીદાસજી પદ બન્યું ને, વસ્તુ ત્રય એક નામ, તો વસ્તુ એક ને નામ ત્રણ છે. કર્મ પરિણામ, ક્રિયા પરિણામ, પર્યાય કી ફેરણી, વસ્તુ એક ત્રય નામ. કર્મરૂપ પરિણામ એટલે કર્મરૂપ એટલે કાર્યરૂપ પરિણામ, કાર્ય થયું તો એનું પરિણામ. આપણે વિશ્વાસમાં નથી કહેતા એને પરીક્ષા દીધી, હવે પરિણામ આવ્યું છે. એટલે ઓરિયન્ટેડ રિઝલ્ટ, આખું વર્ષ વીણ્યું હવે એનું પરિણામ શું, કે નાપાસ થયો કે પાસ થયો, એનું પરિણામ. પછી એક એક ધોરણ માંથી બીજા ધોરણ માં ગયો, એ ક્રિયા થઈ એની. ક્રિયા પર્યાય કે ફેરણી, વસ્તુ ત્રય એક નામ. ફેરણી એટલે ફેર બદલી, બદલતી બદલતી વાતને ક્રિયા કહે છે. પરિણામ એક સમય માં સ્થિર છે, અને બદલે છે તે ક્રિયા છે.
પરિણામ
બદલાનું, તે પરિણતિ. એક પરિણામ બદલાય ને બીજું પરિણામ થયું, તે જે બદલવાનું
પરિણતિ થઈ.
બદલવાની ક્રિયા પરિણતિ ક્રિયા સૂચક નામ કયો, અથવા ક્રિયા પ્રધાન નામ કયો. નામ પાડવાના અનેક પ્રકાર છે, એમાં એક ક્રિયા પ્રધાન નામ પાડવાનો પણ પ્રકાર છે વ્યાકરણ ની અંદર. જ્યારે ક્રિયાના વિશેષણ ને એડ વર્બ કહેવાય છે વ્યાકરણ ની અંદર. ઇંગ્લિશ ગ્રામર બહુ ખ્યાલ આવે છે.
ક્રિયા વિશેષણ નામ
ક્રિયા વિશેષણ વ્યાકરણ આવે, સાયન્સ આવે, ગણિત આવે, બધી દુનિયાભરની વિદ્યા આવે
આમાં.
વિદ્યા છે ને એ સર્વોપરી વિદ્યા છે. આખા જગતમાં વિદ્યા અસંખ્ય પ્રકારની, કેટલી અસંખ્ય પ્રકારની વિદ્યાઓ છે. મેલી વિદ્યાઓ છે, તંત્ર મંત્ર જંતરની વિદ્યાઓ છે, કઈ પ્રકારની વિદ્યાઓ છે, ભણતરની વિદ્યાઓ છે, ગણતરની વિદ્યાઓ છે. એમાં અધ્યાત્મ વિદ્યા સર્વશ્રેષ્ઠ છે. એવી રીતે અનેક જાતના રસ છે, શૌર્ય રસ ને, હાસ્ય રસ ને, પ્રાણારસ ને, પ્રાણારસ. એમાં શાંત રસ છે એ સર્વશ્રેષ્ઠ, એ અધ્યાત્મ સાથે જોડાયેલો રસ છે. બીજી ભાષાઓ બધું જે કઈ આવડતું હોય તો વધારે સારી વાત છે, પણ મુખ્ય એને અધ્યાત્મ તો આવડતું હોવું જોઈએ. અધ્યાત્મ શૂન્ય હોય તો એ વક્તા નકામો, એને વક્તા તરીકે સાંભળવા ન બેસે, ના પાડીએ એને બાદ કરવા. ગાતા આવડતું હોય, એને સ્મરણ વધારે રહેતું હોય, એની સ્મૃતિ વધારે હોય, એનું વાંચન વિશાળ હોય, જગત ના અનુભવો ઘણા હોય, એ બધું પછી એની વિશેષતાઓ મળે છે. પણ અધ્યાત્મ મુખ્ય હોવું જોઈએ. ઉપદેશક થઈ જાય છે, આચાર્ય બની જાય છે, જલ્દી ગુરુપદ માં આવી જાય છે, ઉપદેશક પદ માં આવી જાય છે. એ ભૂલ ક્યારેય કરવા જેવી નથી. સામાન્ય રીતે આપણે ત્યાં સમૂહ સ્વાધ્યાય ચાલે છે, સમૂહ વાંચન ચાલે છે, સમૂહ સત્સંગ ચાલે છે. અને એની અંદર જેને વાંચવાનું હોય કે બોલવાનું હોય એને થોડીક સ્વીટ માહિતી આપવામાં આવે છે. થોડો ઊંચો બેસાડે એને, બીજા બધા નીચે બેસે. એમાં જો ભૂલ કરે, એમનો ઉપદેશકના મૂડમાં આવી જાય તો એનું પતન થાય, બીજું કાંઈ ના થાય, એનું અધપતન થાય, એ નીચે પડી જાય. એટલે કૃપાળુ દેવે 837 નંબર નો પત્ર લખ્યો છે. અને આપણે એનો આધાર તત્વાનુશીલનમાં સ્વાધ્યાય પદ્ધતિમાં એ વાત લીધી છે. સ્વાધ્યાય કેવી રીતે કરવો, કઈ પદ્ધતિ એ સ્વાધ્યાય કરવો, એ વાત આપણે તત્વાનુશીલનમાં એક પ્રકરણ રાખ્યું છે. તો ઉપદેશકનું પદ તો સર્વજ્ઞ વિતરાગ જૈન પરમેશ્વર સિવાય તીર્થંકર તીર્થ સિવાય કોઈ નથી, તે માનવું ખરે છે. કેમ કે એ સર્વ પદાર્થમાં સર્વ રીતે જ્ઞાતા છે. એટલે એમના ઉપદેશમાં ક્યાંય ક્ષતિ હોય નહીં, ક્યાંય ભૂલ હોય નહીં, ક્યાંય અજાણપણ હોય નહીં, ક્યાંય પક્ષપાત હોય નહીં, ક્યાંય પ્રેજ્યુડાઇસ હોય નહીં, કાંઈ ન હોય. એ વિતરાગ ભાવે માની નીકળે છે. અને એથી પછી બીજા નંબરનું પદ છે એ નિગ્રંથ ગુરુનું છે. છઠ્ઠા સાતમું સ્થાન વર્તી નિર્ગ્રંથ ગુરુ છે તે ઉપદેશક તરીકે સ્વીકારવા યોગ્ય છે. ત્યાર પછી કોઈ ઉપદેશકનું પદ નથી રહેતું. કેમ કે જે નિગ્રંથ ગુરુ છે એ તિલતુષ માત્ર પરિગ્રહ નહીં છે. અને જે પૂર્ણ વિતરાગતાનો ઉપદેશ આપે છે તેને તેઓ અનન્ય ભાવે સાધી રહ્યા છે અને બહુ અલ્પકાળના સાધીને પૂર્ણતાને પામી જશે. એટલે પૂર્ણતાને સાધતા સાધતા એનો પૂર્ણતાનો ઉપદેશ આપે છે, માટે તે ઉપદેશ આપવાના અધિકારી છે. બસ એથી નીચે પછી ઉપદેશો પદ નથી. ચોથા પાંચમા ગુણસ્થાનની ના પાડી છે. શા માટે ના પાડી છે? એમણે તો માર્ગ જોયો છે, તો અમને તો ઘર જોયું છે, રસ્તો જોયો છે, વિધિ જાણે છે, તો કઈ દર્શાવી શકે છે. જાણકાર હોવાથી દર્શાવી શકે છે, પણ ઉપદેશ આપવાની મનાય છે. કેમ ઉપદેશ આપવાની મનાય છે? કેમ કે એમનો જે દેશવિરતીપણું કે અવિરતીપણું છે તે પરિપૂર્ણ નિર્દોષતા સાથે સુસંગત નથી. થોડી વિસંગતતા બહારમાં દેખાય એવી છે. શ્રોતાઓને એની વિસંગતતા દેખાય કે ભાઈ આ અત્યારે તો ઉપદેશ આપે છે, પાછા દુકાને જઈને વેપાર કરે છે. એટલે જે ગ્રહસ્થિમાં છે એ ઉપદેશક યોગ્ય નથી. મુમુક્ષુનો તો પછી કોઈ ક્લાસ જ નથી ઉપદેશક થવાનો. એના બદલે મુમુક્ષુની ભૂમિકામાં રહીને કોઈ ઉપદેશક થઈ જાય તો પોતાનું ઘણું અનિષ્ટ કરી દે, બહુ નુકસાન કરી દે. એટલે ક્યારે પણ ઉપદેશક ન થવું. અને ઉપદેશક પદ્ધતિથી કોઈ ઉપદેશ આપતા હોય તો એ મુમુક્ષુને સાંભળવા નહીં. કેમ કે ઉપદેશક થઈ ગયા કહેવાય, ગુરુ થઈ ગયા કહેવાય, ગુરુ થઈ શકવાની એની કોઈ પરિસ્થિતિ નથી. તો ઉપદેશકના એની પરીક્ષા કરવા જેવી છે. મુમુક્ષુ હોય અને સત્સંગ કરતા હોય કે સ્વાધ્યાય કરાવતા હોય તો ઉપદેશક બુદ્ધિ અને ઉપદેશકના ટોનમાં સ્વાધ્યાય કરાવે છે કે કેમ, આ એની પરીક્ષા કરવી જોઈએ.
ઉપદેશકનો ટોન કેવો હોય છે?
ઉપદેશકનો ટોન એવો હોય છે કે પોતે ઉપદેષ્ટા તરીકે વાત કરે
છે. આમ કરો, આમ કરો, એવું
રીતે એવી રીતે આવી જાય છે. એ રચનામાં રહે ઉપદેશક પણ એ દ્રષ્ટિકોણથી જોવો, એટલે ન જોવો ત્યાં સુધી ખ્યાલ ના આવે. પરીક્ષા દ્રષ્ટિએ જો એટલે ખ્યાલ આવી જાય. ઉપદેશકપણાથી વાત કરે છે એ નહીં આપવું જોઈએ. આ તો સત્સંગનો પ્રકાર છે.
હા,
मैं तो मेरा स्वाध्याय करने के लिए सत्संग में बैठा हूँ, दूसरी कोई बात इसमें नहीं है। मैं कोई उपदेशक नहीं, मैं किसी को उपदेश देता नहीं। तो उपदेश लेने को आया तो क्षमा करना, मैं देने वाला नहीं। अपना स्वाध्याय के लिए सत्संग में बैठो, किसी के संगुणी के साथ बैठो, जिसको भी मार्ग प्राप्त करने की भावना हो इसके साथ बैठो। अभी तो भावना है तो भावना वाला, एक भावना वाला साथ में बैठे कोई आपत्ति, उपदेश खुद बन जाए तो अपना भी पूरा करे दूसरों का भी बन जाए। अनुशीलन का एक प्रकरण लिखा है, क्या हुआ सोनगढ़ में कि गुरुदेव के स्वर्गवास के बाद ये वांछनकारों को भेजने की प्रवृत्ति अपने यहाँ चलती है, सोनगढ़ से भी चलती है, जयपुर से भी चलती है। तो ये काम हमारे हमारे जुम्मे आया था, पहला जुबरिया करता था, पच्चीस साथे मरे करता था, पच्चीस हमारा बात है बिल्कुल आवे की हूँ, गई छुट्टी गया है। तो उस वक्त हमने पहले पहले क्या किया कि सभी जो भी वांछन करने जो भाई जाते थे हमारे यहाँ से, उनका एक मीटिंग कराया और उसमें ये आर्टिकल लिख के गए कि देखिए भाई हम लोग जाते हैं, बहुत एक जुम्मेवारी का काम हमारे हमारे सिर पे आता है। ये जो गुरुदेव ने 45 साल तक जो परिश्रम किया वो तत्व ज्ञान का प्रचार प्रसार हो गए, ये तो समूह की भावना होती है, गुरुदेव की भी भावना थी, हमारे भी इसमें अनुबोधना है, इसलिए हम कुछ प्रवृत्ति करते हैं। लेकिन इसमें बहुत सावधानी रखने योग्य है, तो इसलिए सारा आर्टिकल हमने उस वक्त तैयार किया था, तत्वानुशीलन के बाद में छपा, इसके पहले सारा लिख करके इसकी जेरोक्स कॉपी करवा करके सबों को दे दिया। उसमें से सब जितने भी मुद्दे हैं उसकी चर्चा की हमने मीटिंग में, तो देखिए कहीं भी गलती होगी हमारी तो हमारी कोई जगत में हमारी इज्जत आदर नहीं है जितनी अपने गुरुदेव की है। कीर्ति भी खराब होगी तो गुरुदेव की धर्म कीर्ति खराब होगी, बहुत जिम्मेवारी का काम। इसलिए इतने इतने व्यवहार में बाह्य प्रवृत्ति में वांछन में स्वाध्याय में हर प्रकार से बहुत चारों पहलुओं से इसकी चर्चा किया है, इतनी इतनी सावधानी रखनी है। ओ ऐसे कोई आत्मार्थ जो भी बोले भाई साहब हमारा तो काम ही नहीं है, हम तो जाएंगे ही नहीं, अभी तो भूल की आदि नहीं, भूल नहीं करनी है, हम तो नहीं जाएंगे, हमको नहीं वांछन करना है, ऐसा डरो मत, थोड़ी तैयारी कर लो, ये काम तो सफल उपकारक है, प्रवृत्ति कोई सत्संग की अपने लिए करनी है, दूसरों के लिए नहीं करनी है, तो थोड़ी सावधानी से करो, जिसको अभ्यास है उसको सूक्ष्म है तो करने में कोई दोष नहीं, लेकिन गलती करेंगे तो उसका दंड भी भुगतना पड़ेगा। तो इसके वो उस पर तैयार किया था,
वांछन चिंतन में आपको लगेगा ज्यादा उपयोग रहेगा, आपको वांछन चिंतन जवाबदारी आएगी, चिंतन ज्यादा करना पड़ेगा, वांछन ज्यादा विचार ज्यादा करना पड़ेगा, आपका काम ज्यादा
है मुख्य तो वो बात तो अपना लाभ की तो बात मुख्य होनी ही चाहिए, बाकी तो बात पीछे के समाधान है। ज्ञानी प्रगति अभेद रूपे अथवा तादात्म रूपे तो परंतु पर्यायनी शक्ति ज्ञेयमा उपचार परिणति से परिणमी है, ज्ञेयमा परिणमी ज्ञानी पर्याय ये उपचार थी है, खरेखर ज्ञेयमा ज्ञान नो प्रवेश नहीं थतो, छता प्रवेश एम क्यों तो ते उपचार थी छे, खरेखर तो एमा प्रवेशती नहीं।
ज्ञान सर्वव्यापक है, ज्ञान जीवन में सर्वव्यापक,
हाँ सर्वव्यापक, लेकिन भगवान ने विभु कहा है, परमेश्वर ने केवड़ी ने विभु कहा है, विभु एटा माटे कहा है कि लोकालोक में आत्म ज्ञान व्यापे है, खरेखर कहीं व्याप्त नहीं, उपचार करवा व्यापीने जाने तो अजय नो न रहे, केवल ज्ञान अजय नु रहेतु नथी, કેવી રીતે જાણે છે? માત્ર જાણે વ્યાજતું ન હોય એમ ગણીને એને વ્યાપક લીધું.
એક શબ્દ આતા છે પી ગયા હે.
હા, દેહ તો પી જાતા હે એસા કહેતે હૈ. તો ક્યાં પી આ જાતા હૈ જ્ઞાન મેં? લેકિન જૈસે પી જાને સર વો પી પીને વાલા બડા હોતા હૈ, તૈસે જ્ઞાન કી મહત્તા દર્શાને કે લિયે એસા ભી. દાખલા તરીકે અવાજ જ્યાં થયો ખરી ને દ્રષ્ટાંત લઈએ, ત્યાં કઈ જ્ઞાન ગયું નથી. આ બધા જાણી લીધું એની શક્તિ છે. સ્વભાવની કેળવણી નથી, ચંચલતા રહ્યા કરે છે. કઈ દેખાય તો તરત માર્યા, જો ચંચલતા હૈ બની રહી હૈ વહા તક તો ઉસકા કોઈ ના કોઈ કાર્ય હો જાયેગા. ઇસલિયે બિના વિકલ્પ ભી કાર્ય હો સકતા હૈ. વિપરીત અનુભવમાં ભી સિદ્ધ હોતા હૈ, બિના વિકલ્પ ભી કાર્ય હોતા હૈ. વિકલ્પ કરને સે સબ કામ હોય એસે કોઈ જરૂરત નહીં હૈ. બિના વિકલ્પ ભી બહુ કાર્ય હોતે હૈ. વિકલ્પ કરને કો વહાં અવકાશ ભી નહીં હૈ, ઇતની તેજી સે વો ચલા જાતા હૈ. સહેજ
ઉત્તમ
પૂર્વ સંસ્કાર, સંસ્કાર કા પૂર્વ સંસ્કાર હૈ. યોગ્યતા ગઈ નહીં, બીતી નહીં. તો સ્થિર સ્વભાવ કે મન છે, સ્થિરતા જેટલે જમે ઉતની ચંચલતા ઘટે. બસ જેટલી સ્થિરતા રહેગી ઉતની ચંચલતા કમ રહેગી. અબ દેખીએ મૈત્રી કા કતની ચંચલતા કમ થી. મૈત્રી કા પરિચય જિસકો હૈ ઉસકો પતા ચલેગા કે કતની ચંચલતા કમ થી. આપ ઉસકો કભી હંસ કરકે દેખા હૈ?
ઇતની
ગંભીર બધી સુગાની જી તો આપ મિલે અરે સુગાની કો નહીં મિલે બિલકુલ
ઠીક
હે, અપના અનુભવ સે કિયા હૈ. બાત સહી બાત.
મારવાડી લોકો પેઢી ને મહારાજ રખ લેતે જો ભી મહેમાન આપે આવતી આપે છે માટે મકાન રહેને કા મકાન પર નહીં જમાતે જ્યાં ગદ્દી હે વહી વો એક રસોઈ ચલતા હે ઓર વહી જમતે હૈ લોગ
ભાષા
બોલતે હૈ તો ક્યાં ભાષા બોલતે હૈ તો વહાં ઉનકો લે દે છે ખાના ખાને કો ખેવાને કો ફિર વો ઉસ તરહ સે વો ખાતે થે તો મહારાજ બોલે ખાના ખાને ખાતે ઉડ ગયે અરે ઇસ પ્રતિમા કો તુમ કહાં સે ઉઠા કે લાયે ક્યાં બોલે કે ઇસ મૂર્તિ કો તુમ કહાં સે ઉઠા કે લાયે કે
અનુમતિ કા
તમારા અનુમતિ કા મારા તા તો મેં એસા બોલે કે જો શાંત ઓર ગંભીર ઓર નિશ્ચિંત જો ચેષ્ટાએ છે તો એસા બોલે કે ઇનકો તુમ ઇનસે ઇસ મૂર્તિ કો કહાં સે ઉઠા કે લાયે કે અરે એસી વાત એસા હોતા હે ગુરુદેવ કે અનુયાયી ગુરુદેવ તો એક પુરાણ પુરુષ હો ગે તીર્થંકરો કા પુરાણ લિખા જાતા હૈ इनका भी पुराण लिखा जाएगा तो ये पौराणिक व्यक्ति होगी ऐसा इतिहास में कोई अनूठी बात है
बातें ऐसी है दूसरे
જિસકા એક વ્યાખ્યાન સે દૂસરે કો સ્વાનુભૂતિ પ્રગટ હો तो ये सुनाने वाले की योग्यता कितनी जिसको जिस वाणी को सुनते हुए सुनने वाले को एक घंटे के व्याख्यान से स्वानुभूति प्रकट हो तो सुनाने वाले की वाणी में ताकत कितनी और इसके पीछे जो जिस चैतन्य से प्रभावित हुए वचन है उसकी ताकत कितनी गुरुदेव की महिमा आती है જે વસ્તુ નું સત છે તે જ જ્ઞાન નું સત છે એટલે સત્તા એક છે જે વસ્તુ નું સત છે તે જ્ઞાન નું સત છે કેમ કે જે અસંખ્ય પ્રદેશો વસ્તુ ના છે તે જ પ્રદેશો જ્ઞાન ના છે તેથી અભેદ ની સત્તા ની અપેક્ષાએ અભેદ ગુણ પર્યાય ની સિદ્ધિ થઈ અભેદ સત્તા ની અપેક્ષાએ તો અભેદ અસ્તિત્વ ની અપેક્ષાએ અભેદ ગુણ પર્યાય ની સિદ્ધિ થઈ ગુણ પર્યાય ની અભેદતા ને ફેલાવેલા સિદ્ધિ કરી અહીંયા પ્રવેશ છે અભેદ છે સત્તા થી પણ અભેદ છે એક
સત્તા
માં છે ભિન્ન પ્રથમ સુખ ભિન્ન છે પ્રથમ ચિત્ત અભિન્ન છે સર્વથા અભિન્ન હોય તો પર્યાય નાશ કે વસ્તુ નો નાશ થઈ જાય સર્વથા અભિન્ન હોય
तो वस्तु त्रिकाल हो तो पर्याय त्रिकाल रह जाए, લક્ષણ ગુણ અને તેની પરિણતિ તે કર્યા એમ ભેદ વડે ત્રણ સધાય છે. ભેદતા પણ સાધે અને ત્રણ ના ભેદ પણ સાધા. ઉપચાર થી સમસ્ત જ્ઞેય ના દ્રવ્યુ પર્યા જ્ઞાન માં આવે છે. લક્ષણ ભેદ ગુણ, એનામાં લક્ષણ ભેદ ગુણ, જાણ પણ તો ગુણ અને તેની પરિણતિ તે પર્યાય. ત્રણે સદાય છે, ત્રણ ભેદ સદાય છે. ઉપચાર થી સમસ્ત જ્ઞેયના દ્રવ્યગુણ પર્યાય જ્ઞાનમાં આવે છે. એમ ઉપચાર થી આવે છે, ખરેખર તો ઉપચાર થી કોઈ આવતું નથી, પણ અહીંયા જ્ઞાનાકાર એ તો ઉત્તમ થાય છે, તો જ્ઞાનમાં આવે છે એમ બોલાય છે. ઉપચારના અનેક ભેદ છે કે કહીએ છીએ. હવે ઉપચાર કહ્યો તો ઉપચારના અનેક ભેદો છે, ઘણા ભેદો છે, એ એમ આકર્ષણ. સ્વજાતિ ઉપચાર, વિજાતિ ઉપચાર, સ્વજાતિ વિજાતિ ઉપચાર, દ્રવ્યમાં ત્રણેય ઉપચાર, ગુણમાં એ ત્રણેય ઉપચાર અને પર્યાયમાં એ ત્રણેય ઉપચાર, એમ નવ ભેદ થયા. નવ સ્વજાતિ, નવ વિજાતિ અને નવ સ્વજાતિ, નવ વિજાતિ, એમ નવ સામાન્ય, એ પ્રમાણે 36 ભેદ જ્ઞાનમાં આવે ત્યારે જ્ઞાનમાં સદાય છે. સ્વજાતિ ઉપચાર, વિજાતિ ઉપચાર અને સ્વજાતિ ઉપચાર, સ્વજાતિ વિજાતિ મિશ્ર લીલા એ ઉપચાર, એ દ્રવ્યમાં ત્રણ ઉપચાર, ગુણમાં ત્રણ ઉપચાર અને પર્યાયમાં ત્રણ ઉપચાર, ત્રણ કરીને નવ ભેદ થયા. પછી એવા નવ નવ સ્વજાતિ ઉપચાર, નવ વિજાતિ ઉપચાર અને નવ સ્વજાતિ વિજાતિ ઉપચાર, નવ છત્રી કુલ લીધા.
ઉપચાર બતાવીને કેવા શું માગે?
એને ફોટો બતાવવા માંગે છે.
ઉપચાર
ફોટો
બતાવવા
એમાં થાય છે કે એ પછી કથનો આવશે જ્ઞાન વિનય સંબંધ અથવા અંદર અંદર ના વેદના સ્વજાતીય અથવા સ્વજાતિ વિજાતીય ના મિશ્ર ના, તો આમ કેમ આવ્યું એવા સમાધાન નહીં કરી શકતા. આપણે વિદિક્ષા છત્રી શું કરવા લીધી, તો કોઈ પણ અપેક્ષાનું કથન આવે કે તમને દૂર ન થાય, દૂર ન થાય. જેમ કે ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થયો, તો એ સ્થિરતા તો ચારિત્ર ગુણ નું પર્યાય છે. વાત ઉપયોગ થી કરી તો ચારિત્ર પ્રધાન જ્ઞાન કથન થયું. તો પછી ત્યાં પણ જયારે આમાં થાય છે શું, કે એક બીજાને એક બીજાના કથન થી વિરોધ આવે છે, વિરોધ ભાષે છે. હવે જયારે વસ્તુનું સ્વરૂપ જો બરાબર જ્ઞાનમાં હોય, તો પછી કોઈ પણ અપેક્ષાથી તમે કથન કહો તો જ્ઞાનનો તો દોષ ઉત્પન્ન થાય નહીં. જો જ્ઞાનનો દોષ નથી તો કહેનારના કથનનો દોષ, નહીં તો માણસ વાદ વિવાદ વાત કથન ક્યાં થાય છે. કે કહ્યું તો એક વાત છે કે આમ કહેવાય કે ન કહેવાય, તમે પૂછો માણસ આમ આમ કહેવાય કે ન કહેવાય. જેમ કે આપણા કર્તાનો વિષય જેનો છે કે જ્ઞાન પર ને જાણતું નથી, એક મોક્ષો મારી પાસે આવ્યો કે ભાઈ જ્ઞાન પર ને જાણતું નથી એમ કહેવાય કે ન કહેવાય. તો એને એમ કહું કે આવું બોલાય જ નહીં. વિશ્વાસનો અભિપ્રાય શું હતો? આવું નહીં બોલવું જોઈએ. એટલે બોલે એ તો બોલવાનો દોષ છે.
વસ્તુનું સ્વરૂપ જ્ઞાનમાં યથાર્થપણે હોય તો પ્રથમનો દોષ નથી, દોષ જ્ઞાનમાં થાય છે. જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ ન હોય યથાર્થમાં તો જ્ઞાનનો દોષ છે. તો કોઈ સાચો બોલે તો એને ખોટું છે. ચોપટ બેને બે ચાર બોલે તો એનું ગણિત ખોટું છે. કેમ કે એને ગણિતનું જ્ઞાન જ નથી, એને અંક જ્ઞાન નથી, પણ બોલે ગયા ને બે ચાર એમ ચોખ્ખું બોલે. માટે પોપટ નું ગણિત ખોટું છે. એમ બોલનાર નું જ્ઞાન તપાસી લીધો તમે, એનું પથરા નહીં ગયો, એનું જ્ઞાન તપાસી લીધો. ત્યારે જ્ઞાનમાં યથાર્થતા છે તો જે બોલે એ સમજીને બોલે છે. જેને જ્ઞાનમાં યથાર્થતા નથી તો સાચું બોલે છે, શાસ્ત્ર વચન હોય તો એનું તો ખોટું જ છે. આવી રીતે જે પરિસ્થિતિ ઉભી થાય છે એ પરિસ્થિતિ મટાડવા માટે આ બધા ખુલાસા છે. કથન અનેક જાતના આવશે, કથન અનેક જાતના આવશે. જેને વસ્તુનું સ્વરૂપ જ્ઞાનમાં છે એને માટે કાંઈ દોષિત દોષની વાત નથી. વસ્તુનું સ્વરૂપ મારા જ્ઞાનમાં નથી એનું એક કાંઈ એક વાત સાચી નથી. એ સાચું બોલો તો ખોટું છે, ખોટું બોલો તો ખોટું છે. એવું વાત છે. પ્રયોજન બુદ્ધિ વિષયમાં તો ચૂક થવાની જ નથી, કેમ કે એમાં કોઈ એક્સપર્ટ નો અનુભવ પૂરો થાય. હવે ક્યાંક ચૂક થાય તો કોઈ ખબર જ ના થાય, કોઈ વિભક્તિ ના ફેર પડી જાય, કે કોઈ એવી રીતે માત્રામાં ફેર પડી જાય, કોઈ છંદમાં ફેર પડી જાય, કોઈ રીતે કોઈ વાંચનની ભૂલ થાય, એવું કોઈ થાય. પણ હું મારો જે વિષય પવિત્રત વિષય છે, જે કહેવા ધારું છે, એ વિષય પર કોઈ ધ્યાન કહી ગયો. એવી કોઈ નાની મોટી ભૂલચૂક પર ધ્યાન નહીં દેવાય. પરમ ભક્તિ શાસ્ત્રો રચના છે, પોતાની પરમ ભક્તિ છે સાંભળ્યું, પરમ વિશ્વાસ છે સાંભળ્યો. હવે પદાર્થને વ્યાકરણનું જ્ઞાન હોય, છંદ વ્યાકરણનું જ્ઞાન હોય કે બીજું કાંઈ હોય કદાચ, એ સંબંધીની ચિંતા દેખાઈ જાય તો કોઈ પકડતો નહીં, કેમ કે અભૃક્તિ થશે. નારા છોડ કોઈ વાત આવે તો એ બી ગ્રહણ પકડતો, કેમ કે પણ અભક્તિ થશે. ભક્તિ થશે તો મારો જે કહેવા ધારો જે વિષય છે તેને કરી નહીં શકે, પૂરી ભક્તિ હશે. એટલે જ્ઞાનીના વચનોને જયારે સ્વાધ્યાય કરવો હોય ત્યારે ત્યારે અહીંયા એની ભૂલ છે એ જોવા પાસે બધા ભક્તિ થઈ જશે. આ વિશે એક જ શત્રુ સુધી લાગુ પડે છે, અત્યારે એ વાત એક જ શત્રુ સુધી લાગુ પડે છે. ક્યાંય પણ એની ભૂલ જોવી નહીં, ક્યાંય પણ એની ભૂલ જોવાનું ક્ષણ ગ્રહણ કરવું. સ્વરૂપ નો અર્થ એ છે કે નાની વાત મોટી થઈ જાય અને મોટી વાત નાની થઈ જાય એનું નામ છળ છે. કેમ કે સ્થાનક વાસી છળ કરી એક પણ જીવની હિંસા થાય એ જીવ પસંદ ના પાડે છે. તમે મંદિર બનાવો છો ને એટલે ઘણા જીવની હિંસા, પણ ઘણા જીવને આત્મશુદ્ધિ અને ઘણા જીવને શુદ્ધાવ થશે એના કરતા જે હિંસાથી એનો અશુદ્ધાવ ઓછો છે અને શુભ ને શુભતાનું મૂલ્ય વધારે છે તો પોતાને નાનું ગરીબ નાના ને મોટું ગરીબ એમ છ દોષ નથી એમ નથી, પણ ગુણ મોટો છે ને દોષ નાનો છે. છ ગ્રહણ કરવા વાળો દોષ ને મોટો કરે છે, ગુણ ને નાનો કરે છે.